એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે લખાયું તો લગભગ 400 વર્ષ પહેલા, પણ એમ લાગે કે જાણે હમણાં આજના સમય માટે જ લખાયું હોય.
નમસ્કાર. હા, આપણે વાત કરી રહ્યા છીએ રોબર્ટ બર્ટનના બહુ જ પ્રખ્યાત ગ્રંથ ધી એનાટમી ઓફ મિલેનકોલી વિશે, એટલે કે ખિન્નતાનું શરીરશાસ્ત્ર.
ખિન્નતાનું શરીરશાસ્ત્ર,
હા, 1621માં પહેલીવાર આવ્યું અને ખરેખર અદ્વિતીય છે.
400 વર્ષ, બાપરે, એ સમય તો કેટલો અલગ હશે. તો પછી છેક 17મી સદીનું પુસ્તક જે મેલેનકોલી પર છે, એટલે કે ઉદાસી, ચિંતા, નિરાશા, જેને આજે આપણે કદાચ ડિપ્રેશન કહી શકીએ થોડા વ્યાપક અર્થમાં.
હા હા,
તો એ આજના આપણે જીવન માટે શા માટે આટલું અગત્યનું છે?
જુઓ, કારણ એ છે કે બર્ટન જે મૂળભૂત માનવીય અનુભવની વાત કરે છે, દુઃખ છે, ચિંતા છે, પેલી અસ્તિત્વની પીડા, એ કંઈ સમય સાથે બહુ બદલાયો નથી.
એ તો છે,
આપણી પરિસ્થિતિઓ બદલાઈ, આપણી સમજ વધી, પણ પેલું મનનું ગણિત, એના સંઘર્ષો, એ ઘણા અંશે એવા જ રહ્યા છે. આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે માનસિક સ્વાસ્થ્યની ચિંતા કંઈ નવી નથી.
સાચી વાત.
આપણા પૂર્વજોએ પણ આ બધું અનુભવ્યું હતું અને એના પર ખૂબ ઊંડો વિચાર કર્યો હતો, એટલે આપણને એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય મળે છે જે આજે બહુ જરૂરી છે ને?
ખરેખર, જાણે ઇતિહાસનો અરીસો જેમાં આપણે આપણી જાતને, આપણી ચિંતાઓને જોઈ શકીએ. તો આ અદ્ભુત પુસ્તકના લેખક રોબર્ટ બર્ટન કોણ હતા, એ થોડું એમના વિશે કહું ને?
રોબર્ટ બર્ટન એટલે 1577 થી 1640, બહુ જ રસપ્રદ માણસ. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્વાન હતા, પાદરી પણ હતા અને લેખક. એમણે લગભગ આખી જિંદગી ઓક્સફર્ડમાં જ કાઢી, પુસ્તકોની વચ્ચે.
ઓહ,
અને એ ખરા અર્થમાં પોલીમથ હતા, મતલબ બહુશ્રુત વિદ્વાન. હજારો પુસ્તકો વાંચેલા, મેડિસિન, ધર્મશાસ્ત્ર, ફિલોસોફી, સાહિત્ય, ઇતિહાસ, કોઈ વિષય બાકી નહોતો રાખ્યો એમણે.
અને મેં એવું પણ સાંભળ્યું છે કે એ પોતે પણ મેલેનકોલીથી પીડાતા હતા. એ સાચું?
બિલકુલ. અને એ જ વાત બર્ટનને ખાસ બનાવે છે. એ ખાલી બહારથી અભ્યાસ નહોતા કરતા, એમણે પોતે આજીવન આ ખિન્નતા અનુભવી હતી.
અચ્છા.
પુસ્તકની પ્રસ્તાવનામાં જે બહુ ઈમાનદારીથી લખે છે, હું ખિન્નતા વિશે લખું છું ખિન્નતાથી બચવા માટે વ્યસ્ત રહીને.
વાહ.
એટલે આ અંગત અનુભવ છે ને, એ એમના લખાણમાં એકદમ ઊંડી સહાનુભૂતિ અને સમજ ભરી દેશે. ખાલી એકેડેમિક ચોપડી નથી, એક પીડાતા આત્માનો સંવાદ પણ છે.
એટલે જ્ઞાન અને અનુભવ બંને સાથે. અને પેલું એમનું ઉપનામ ડેમોક્રિટસ જુનિયર, એનું શું?
હા, એ પણ મજાનું છે. ડેમોક્રિટસ પ્રાચીન ગ્રીસના ફિલોસોફર, એમને હસતા ફિલોસોફર કહેતા.
હા,
કેમ કે એ દુનિયાની મૂર્ખાઈઓ અને દુઃખો પર હસતા. પણ એ હાસ્ય કેવું, કટાક્ષવાળું નહીં પણ કરુણાવાળું. બર્ટનને પોતાને ડેમોક્રિટસ જુનિયર કહીને એ જ રસ્તો અપનાવ્યો.
અચ્છા.
એ માનવ દુઃખ અને ગણપણનું ગંભીર વિશ્લેષણ તો કરે છે, પણ સાથે સાથે એમાં રહેલી વિચિત્રતાઓ, પેલી માનવીય નબળાઈઓ, એને રમૂજ અને સહાનુભૂતિથી જુએ છે. એમની ઓથોરિટી કોઈ ડિગ્રીમાંથી નથી આવતી, પણ એમના વિશાળ જ્ઞાન, અંગત અનુભવ અને ઊંડા આત્મનિરીક્ષણમાંથી આવે છે.
સમજાયું, બહુ રસપ્રદ. તો હવે પુસ્તક પર આવીએ, ધ એનાટોમી ઓફ મેલેનકોલી. એનો મૂળ હેતુ શું? આટલું મોટું જટિલ પુસ્તક શું કહેવા માંગે છે આખરે?
જો, બર્ટનનો મુખ્ય હેતુ છે મેલેનકોલી, આપણે જેને કહીએ ને માનસિક અને ભાવનાત્મક પીડા, એનું એકદમ સંપૂર્ણ જાણે જ્ઞાનકોશ જેવું વિશ્લેષણ કરવું.
જ્ઞાનકોશ જેવું?
હા. એ સમજાવવા માગે છે કે આ કોઈ એક સામાન્ય બીમારી નથી, પણ એક જટિલ માનવસ્થિતિ છે જે આપણા શરીર, મન, આત્મા, સમાજ, જીવનના દરેક પાસાને અસર કરે છે. એમનો ઈરાદો ખાલી ખિન્નતા શું છે એ કહેવાનો નથી, પણ એની સંપૂર્ણતા શું છે, એના અસંખ્ય કારણો, એના અલગ અલગ રૂપો, લક્ષણો, સંભવિત ઉપાયો, બધું જ દરેક એંગલથી તપાસ કરવી છે એમને.
એટલે એક રીતે માનવ મનના જે અંધારા ખૂણા છે એનો નકશો બનાવવાનો પ્રયાસ કર્યો છે એમણે.
બરાબર કહ્યું. એને મેડિકલ દૃષ્ટિથી એ સમયના સિદ્ધાંતો મુજબ, ફિલોસોફિકલ, ધાર્મિક, સામાજિક, સાહિત્યક, બધા જ દૃષ્ટિકોણથી જુએ છે. ખાલી નિદાન નથી કરવું એમને, પણ એક પ્રકારની સમજણ અને દિલાસો આપવાનો પ્રયાસ છે. જાણે કહેતા હોય કે ભાઈ, તમે જે અનુભવો છો એ માનવ અનુભવનો જ ભાગ છે ને એના વિશે સદીઓથી વિચાર થતો આવ્યો છે.
અને એની લખવાની સ્ટાઇલ, એના વિશે પણ બહુ ચર્ચા થાય છે. કહે છે કે બહુ વિષયાંતર કરે છે, આમ તેમ ભટકી જાય છે.
હા, એ તો એની સૌથી જાણીતી ઓળખ છે. પુસ્તક મુખ્યત્વે ત્રણ મોટા ભાગમાં વહેંચાયેલું છે, પણ બોટન શું કરે, મુખ્ય મુદ્દા પરથી વારંવાર દૂર જતા રહે. બીજી વાતો, વાર્તાઓ, કોટ્સ, ઇતિહાસના દાખલા, એ બધું લઈ આવે. પહેલી વાર વાંચો તો લાગે કે આ શું છે, બધું અસ્તવ્યસ્ત.
તો પછી ફાયદો શું આવી શૈલીનો, કેમ આવું કર્યું હશે?
કેટલાક લોકો માને છે કે આ શૈલી જ ખિન્ન મનની જે પ્રકૃતિ છે ને એને બતાવે છે. એટલે કે ખિન્ન મન કેવું હોય, એક વિચાર પરથી બીજા પર ભટકે, યાદોમાં ચિંતાઓમાં ખોવાયેલું રહે, તો વાંચનાર માટે આ બૌદ્ધિક ભૂલભુલામણીમાં બર્ટન સાથે ભટકવું એ પણ એક જાતનો ઉપચાર બની જાય છે.
અચ્છા, મનને વ્યસ્ત રાખવા માટે.
બરાબર, મનને વ્યસ્ત રાખવાનો, નકારાત્મક વિચારોથી દૂર રાખવાનો. એટલે આજે વિષયાંતર છે એ કદાચ ખામી નથી, પણ પુસ્તકના હેતુનો જ એક ભાગ છે. આખા પુસ્તકમાં મુખ્યત્વે કારણો, લક્ષણો, ઉપાયોની જ વાત છે, અને પ્રેમ તથા ધર્મને લગતી ખિન્નતા પર ખાસ ધ્યાન આપ્યું છે.
ચાલો તો હવે આ મોટા ગ્રંથના અમુક મુખ્ય ભાગોમાં જરા ઊંડા ઉતરીએ. શરૂઆત પેલી પ્રસ્તાવનાથી થાય છે, ડેમોક્રિટસ જુનિયર વાચકને. એમાં શું ખાસ છે?
આ પ્રસ્તાવના એ તો પુસ્તકની ચાવી છે. અહીં બર્ટન પોતાનો અવાજ, પોતાનો હેતુ બધું સ્પષ્ટ કરે છે, પોતાની પ્રેરણા જણાવે છે. પેલું વાક્ય, હું ખિન્નતા વિશે લખું છું ખિન્નતાથી બચવા માટે વ્યસ્ત રહીને. પછી એ વિચાર મૂકે છે કે આખી દુનિયા જ ગાંડપણ અને દુઃખથી ભરેલી છે, આખી દુનિયા પાગલખાનું છે, આવું કહે છે.
ઓહો,
સાંભળીને કદાચ નિરાશાવાદી લાગે, પણ એમનો કહેવાનો મતલબ એ છે કે ભાઈ, તમે એકલા નથી. અહીં એમનો સહાનુભૂતિવાળો, રમૂજી અને એકદમ વિદ્વાન અવાજ સંભળાય છે. એ વાચકને આ લાંબી સફર માટે તૈયાર કરે છે.
પ્રસ્તાવના પછી પહેલો વિભાગ, કારણો, લક્ષણો અને પ્રકારો પર. આ કંઈક આજના ડોક્ટર જેવું લાગે છે, નિદાન કરવા જેવું.
હા, થોડું થોડું. આ વિભાગમાં ખિન્નતાની વ્યાખ્યા આપવાનો, એને વર્ગીકૃત કરવાનો પ્રયાસ છે. બર્ટન એ સમયના જે પ્રચલિત સિદ્ધાંતો હતા, ગેલેનના ચાર હ્યુમર્સ, શરીરના ચાર પ્રવાહી, એનો આધાર લે છે.
ચાર હ્યુમર્સ?
હા, એમના મત મુજબ શરીરમાં કાળો પિત્ત, બ્લેક બાઇલ, વધી જાય એટલે ખિન્નતા થાય, જે ઉદાસી અને ડર પેદા કરે. એક ક્ષણિક ઉદાસી અને જે ગંભીર લાંબી બીમારી હોય એની વચ્ચે ફેર પણ પાડે છે.
અને કારણો, શું ખાલી શારીરિક કારણો જ ગણાવે છે?
ના ના, જરાય નહીં. કારણોની ચર્ચા તો બહુ જ વિસ્તૃત છે, અને સાચું કહું તો આશ્ચર્ય થાય એવી રીતે આધુનિક લાગે એવી છે.
એમ કેવી રીતે?
એમાં અલૌકિક કારણો પણ છે, જેમ કે ભગવાનની ઈચ્છા કે શૈતાનનો પ્રભાવ. પછી કુદરતી કારણો, વારસાગત, ઉંમર, શારીરિક બાંધો. પણ સૌથી રસપ્રદ છે બાહ્ય અને મનોસામાજિક કારણો પરનો ભાર.
બાહ્ય કારણો એટલે પર્યાવરણ જેવું કંઈ?
હા, બર્ટન જેને છ બિનકુદરતી વસ્તુઓ કહે છે એના પર બહુ ભાર મૂકે છે. એ છ વસ્તુઓ કઈ? આહાર, ખોટો ખોરાક, હવા, ખરાબ વાતાવરણ, કસરત ઓછી કે વધુ પડતી, ઊંઘ, જાગરણ, અનિયમિતતા, ઉત્સર્જન, શરીરની સફાઈ બરાબર ન થવી, અને છઠ્ઠું, મનના આવેગો, ગુસ્સો, ડર, ચિંતા.
અરે વાહ, આ તો જીવનશૈલીની વાત થઈ.
બરાબર. અને આ ઉપરાંત ગરીબી, એકલતા, પ્રેમમાં નિષ્ફળતા, કોઈનું મૃત્યુ થવું, ઈર્ષા, ડર, અપમાન અને વધુ પડતો અભ્યાસ, આ બધા સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણોની પણ ડિટેલમાં ચર્ચા કરે છે. વિચારો, આજે પણ આ બધું કેટલું સાચું લાગે છે.
ખરેખર અદ્ભુત. અને લક્ષણો વિશે શું કહે છે?
લક્ષણો પણ શારીરિક અને માનસિક બંને. શારીરિકમાં જેમ કે ચહેરો કાળો પડી જવો, શરીર સુકાઈ જવું, પાચનની તકલીફો, અને માનસિક લક્ષણોમાં મુખ્યત્વે કારણ વગરનો ભય અને દુઃખ, સતત શંકા રહે, બેચેની લાગે, ઊંઘ ન આવે, અને ક્યારેક તો ભ્રમણાઓ પણ થાય.
કારણો અને લક્ષણોની આટલી બધી વાત પછી બીજો વિભાગ આવે છે, ઉપાયો પર. એ શું કહે છે? કંઈક આશા જેવું છે?
હા, આ વિભાગ આશા આપે છે. બટન માને છે કે ખિન્નતાનો ઇલાજ શક્ય છે, ભલે અઘરો હોય, અને ઉપાયો પણ ઘણા બધા પ્રકારના છે. સૌથી પહેલાં તો જીવનશૈલી સુધારવી, પેલી 6 બિનકુદરતી વસ્તુઓ પર ધ્યાન આપવું, સારો ખોરાક, સ્વચ્છ હવા, નિયમિત પણ માપસર કસરત, એના તો બહુ વખાણ કરે છે, ચાલવું, બાગકામ કરવું,
હા,
પછી પૂરતી ઊંઘ,
અને એ સમયના જે મેડિકલ ઉપાયો હતા એ પણ હશે જ ને?
હા, એ પણ છે, અને એ આપણને આજે કદાચ વિચિત્ર લાગે, જેમ કે શુદ્ધિ માટે દવાઓ આપવી, ઉલટી કરાવવી, અને પેલું રક્ત મોક્ષણ, બ્લડ લેટિંગ,
ઓહ, લોહી કાઢવું.
હા, એનો હેતુ શરીરમાં જે પ્રવાહીઓનું અસંતુલન થયું હોય એને બરાબર કરવાનો હતો. પછી જાત જાતની જડીબૂટીઓ, ખનીજોમાંથી બનેલી દવાઓ, એનો પણ ઉલ્લેખ છે. આ બધું ભલે આજે આપણે ન વાપરીએ, પણ એ બતાવે છે કે માનસિક તકલીફ માટે શારીરિક ઉપચારનો વિચાર કેટલો જૂનો છે.
પણ એવી કોઈ સલાહ ખરી કે જે આજે પણ આપણને ઉપયોગી થાય, એકદમ પ્રેક્ટિકલ?
ચોક્કસ, અને એ કદાચ સૌથી મહત્વની છે. બર્ટનની જે મુખ્ય સલાહ છે એ છે, બી નોટ સોલિટરી, બી નોટ આઇડલ, એટલે કે એકાંતમાં ન રહો, નિષ્ક્રિય ન રહો.
એકાંતમાં ન રહો, નિષ્ક્રિય ન રહો.
હા, એ દ્રઢપણે માને છે કે એકલતા અને નકામાં બેસી રહેવું એ ખિન્નતાના સૌથી મોટા દુશ્મન છે. એટલે સારો સાથસંગાત, મિત્રો અને કોઈક અર્થપૂર્ણ કામ કે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
સાચી વાત.
આ ઉપરાંત વાંચન, સંગીત, મુસાફરી, કોઈ શોખ કેળવવો, આવી જે પ્રવૃત્તિઓ મનને આનંદ આપે અને વ્યસ્ત રાખે એ પણ સૂચવે છે. અને હા, ધર્મ અને ફિલોસોફીમાંથી જે દિલાસો મળે, પ્રાર્થના, શ્રદ્ધા, એ પણ મહત્વનું ગણાવે છે.
એકાંતમાં ન રહો, નિષ્ક્રિય ન રહો, આ તો આજે પણ જાણે 100% સાચું લાગે છે. હવે ત્રીજા વિભાગમાં પ્રેમ અને ધર્મ, એ બે પ્રકારની ખિન્નતાની વાત છે, એમને કેમ અલગ તારવી હશે?
કારણ કે બર્ટન માનતા હતા કે આ બે અનુભવો, પ્રેમ અને ધર્મ, એ માનવ જીવન પર એટલો બધો ઊંડો પ્રભાવ પાડે છે કે એ પોતપોતાની ખાસ પ્રકારની ખિન્નતા પેદા કરી શકે છે. પ્રેમની ખિન્નતા પરનો ભાગ તો બહુ લાંબો અને ખરેખર રસપ્રદ છે.
એમ શું લખ્યું છે એમાં?
બર્ટન પ્રેમમાં પાગલ થવાના કારણો, જેમ કે સુંદરતાનું આકર્ષણ, લક્ષણો, એકદમ તીવ્ર આવેગ, ઊંઘ ના આવવી, વિચિત્ર વર્તન કરવું, ખરાબ કવિતાઓ લખવી, અને ઉપાયો, તર્કથી સમજાવવું, ધ્યાન ભટકાવવું, મુસાફરી કરવી, નવો પ્રેમ શોધવો અને છેલ્લે લગ્ન, આ બધાની વિગતવાર અને ક્યારેક તો રમૂજી રીતે છણાવટ કરે છે.
ખરાબ કવિતાઓ લખવી એ પણ લક્ષણ?
હા, એવું બર્ટન કહે છે. અને ધાર્મિક ખિન્નતા વિશે શું? એનાએ બે મુખ્ય પ્રકાર પાડે છે. એક છે ધાર્મિક નિરાશા, જેમાં વ્યક્તિને એટલો બધો પાપનો અહેસાસ થાય કે એને લાગે કે પોતે નરકમાં જશે અને ભગવાન એને ક્યારેય માફ નહીં કરે.
ઓ બાપ રે.
એનો ઉપાય એ ભગવાનની દયા અને કરુણા પર ધ્યાન આપવાનું કહે છે, સારા સલાહકારની મદદ લેવાનું, અને પાપના વિચારોમાં બહુ ડૂબી ન જવાનું સૂચવે છે. બીજો પ્રકાર છે ધાર્મિક કટ્ટરતા અથવા અંધશ્રદ્ધા, જેમાં વ્યક્તિ બહુ વધારે પડતા જુસ્સાથી અતાર્કિક રીતે ધર્મને વળગી રહે. એનો ઉપાય એ સંતુલિત, તર્કસંગત અને શાસ્ત્રોના સાચા અર્થ પર આધારિત શ્રદ્ધા રાખવાનું કહે છે.
આટલી બધી ચર્ચા પછી જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવવા હોય તો શું કહી શકાય?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ છે ખિન્નકાની સાર્વત્રિકતા. બર્ટન વારંવાર કહે છે કે આમાંથી કોઈ બચી શકતું નથી. રાજા હોય કે સામાન્ય માણસ, વિદ્વાન હોય કે અભણ, બધા જ આનો અનુભવ કરી શકે છે. આ વાત છે ને, એ કલંક ઘટાડે છે. આપણને લાગે છે કે આપણે એકલા નથી.
હા, એ બહુ મહત્વનું છે. આજે પણ આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવામાં ખચકાઈએ છીએ.
બરાબર, એટલે આ 400 વર્ષ જૂનો સંદેશ આજે બહુ કામનો છે.
બીજો કયો મુદ્દો છે?
બીજો છે મન, શરીર અને આત્માનો ગાઢ સંબંધ. બર્ટન માટે આ ત્રણેય વસ્તુઓ અલગ નથી. આપણો ખોરાક, આપણી ઊંઘ, કસરત, આપણું વાતાવરણ, બધું આપણા મન પર અસર કરે છે, અને આપણી માનસિક સ્થિતિ આપણા શરીર પર. એમના ઉપાયો પણ આ સાકલ્યવાદી એટલે કે હોલિસ્ટિક દ્રષ્ટિકોણ બતાવે છે.
માઇન્ડ બોડી કનેક્શન.
હા, બરાબર. એની રૂપરેખા એમણે સદીઓ પહેલાં આપી દીધી હતી. આજના તણાવ ભર્યા જીવન અને પેલા લાઇફસ્ટાઇલ ડિસીઝના જમાનામાં આ વાત બહુ જ લાગુ પડે છે.
અને પેલી વ્યસ્ત રહેવાની વાત, એ પણ મુખ્ય થીમ લાગે છે ને?
હા, જ્ઞાન અને વ્યસ્તતા એક ઉપચાર તરીકે. બર્ટને પોતે આ પુસ્તક લખ્યું પોતાની ખિન્નતા સામે લડવા માટે. એ માને છે કે બૌદ્ધિક રીતે સક્રિય રહેવું, કોઈક રચનાત્મક કામમાં લાગી જવું એ મનને નકારાત્મકતામાંથી બહાર કાઢવાનો સારો રસ્તો છે. આજે પણ આપણે જોઈએ છીએ ને, કોઈ શોખ કેળવવો, કંઈક નવું શીખવું, પોતાના કામમાં ડૂબી જવું એ માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે.
સાચી વાત છે. બીજો કોઈ મહત્વનો સંદેશ?
ચોક્કસ. સંતુલન અને મધ્યમતાનું મહત્વ. બર્ટન દરેક બાબતમાં અતિરેક ટાળવાનું કહે છે, પછી અભ્યાસ હોય, પ્રેમ હોય, ધાર્મિક ઉત્સાહ હોય કે ખાવા પીવાનું. ખિન્નતા પોતે જ એક જાતનું અસંતુલન છે, અને ઉપાયો એટલે સંતુલન પાછું મેળવવાનો પ્રયાસ.
વર્ક લાઇફ બેલેન્સ જેવું?
હા, એવું જ કંઈક. કે પછી આજે આપણે ડિજિટલ ઉપકરણોના ઉપયોગ પર કાબૂ રાખવાની વાત કરીએ છીએ, એમાં પણ આ જ વિચાર છે.
અને છેલ્લે કદાચ પેલી માનવતા અને સહાનુભૂતિ.
બરાબર. આ પુસ્તક વાંચીને એવું લાગે કે લેખક ખરેખર માનવ પીડાને સમજે છે અને એના માટે કરુણા ધરાવે છે. એ આપણને યાદ અપાવે છે કે આપણા દુઃખો ભલે આપણને બહુ અંગત લાગે, પણ એ વહેંચાયેલા માનવ અનુભવનો જ એક ભાગ છે.
સાચી વાત. આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય એવા છે.
હા, બિલકુલ.
ચાલો એવા કેટલાક વિચારો કે પંક્તિઓ પર વાત કરીએ. પેલું વાક્ય તો તમે કહ્યું જ.
હું ખિન્નતા વિશે લખું છું. ખિન્નતાથી બચવા માટે વ્યસ્ત રહીને આ લેખકની અંગત પ્રેરણા અને પેલો કાર્ય દ્વારા ઉપચારનો વિચાર, એનો સાર છે. લખવું, અભ્યાસ કરવો, વ્યક્ત કરવું એ પોતે જ એક હીલિંગ પ્રોસેસ હોઈ શકે છે.
અને પેલી મુખ્ય સલાહ જે વારંવાર યાદ આવે છે,
એકાંતમાં ન રહો, નિષ્ક્રિય ન રહો. આ બે ટૂંકા વાક્યોમાં જ બર્ટનનું બધું વ્યવહારુ જ્ઞાન આવી ગયું. સામાજિક જોડાણ અને હેતુપૂર્ણ પ્રવૃત્તિ માનસિક સુખાકારીના બે મુખ્ય પાયા.
અને પેલું થોડું કટાક્ષ જેવું પણ સાચું વાક્ય,
કદાચ આ આખી દુનિયા પાગલ છે, ખિન્ન છે, અને કોણ નથી. આ પાછી પેલી સાર્વત્રિકતાની વાત પર ભાર મૂકે છે કે ભાઈ, આ કોઈ વ્યક્તિગત નબળાઈ નથી, માણસ હોવાનો જ એક ભાગ છે. એટલે શરમ ન રાખવી, કલંક તોડવાની વાત છે.
અને એક વાક્ય જે થોડું ડાર્ક લાગે પણ ઊંડો અર્થ ધરાવે છે,
આખી દુનિયા અસાધ્ય રોગોનું દવાખાનું છે.
હા, આ સાંગડીને કદાચ થોડું કઠોર લાગે. દુનિયામાં જે દુઃખ ફેલાયેલું છે એનું વાસ્તવિક ચિત્ર છે, પણ એમાં એક છુપો દિલાસો પણ છે.
શું? કે જો આપણે બધા જ આ દવાખાનામાં છીએ તો પછી આપણે એકબીજાના સાથી છીએ. આપણે એકલા નથી. આ જે સહિયારાપણાની ભાવના છે એ રાહત આપી શકે છે.
આ બધા વિચારો ખરેખર વિચારતા કરી દેવા છે. તો ફાઇનલી આ 400 વર્ષ જૂના પુસ્તકમાંથી આપણે આજના જીવન માટે શું નક્કર શીખી શકીએ, રોજબરોજમાં શું ઉતારી શકીએ?
પહેલું તો માનસિક સ્વાસ્થ્યને સાકલ્યવાદી દૃષ્ટિકોણથી જોવું. ખાલી દવા કે થેરાપી નહીં, પણ આપણું ભોજન, ઊંઘ, કસરત, આપણા સંબંધો, આપણું પર્યાવરણ, આપણા જીવનનો કોઈ હેતુ છે કે નહીં, આ બધું જ મહત્વનું છે. બીજું, પેલી મનને વ્યસ્ત રાખવાની શક્તિ, એને ઓછી ન ગણવી. વાંચન હોય, શોખ હોય, કોઈ કળા શીખવી હોય કે આપણું રોજનું કામ, અર્થપૂર્ણ વ્યસ્તતા બહુ જરૂરી છે.
પેલી નિષ્ક્રિય ન રહોવાળી વાત આવી ગઈ પાછી.
બરાબર. ત્રીજું, દિનચર્યા અને પ્રવૃત્તિનું મહત્વ. ભલે નાની હોય પણ રોજ કંઈક રચનાત્મક કરવું, નિયમિતતા રાખવી. ચોથું, અને આજના જમાનામાં કદાચ સૌથી વધુ જરૂરી, સામાજિક જોડાણ.
હા, એ તો બહુ જ.
ભલે આપણી પાસે ડિજિટલ સાધનો છે, પણ વાસ્તવિક ઊંડા સંબંધો બનાવવા, મિત્રો પરિવાર સાથે સમય પસાર કરવો, સમાજ સાથે જોડાવવું, આ એકલતા અને ખિન્નતા સામે લડવાનું મોટું શસ્ત્ર છે.
અને છેલ્લે કદાચ સૌથી અગત્યની વાત,
હા, માનસિક સંઘર્ષને સામાન્ય ગણવો. એ સમજવું કે ઉદાસ થવું, ચિંતા થવી, ડર લાગવો, આ બધું માનવ હોવાનો ભાગ છે. એ કોઈ શરમની વાત નથી કે આપણી નિષ્ફળતા નથી. બર્ટનનું પુસ્તક આપણને અહેસાસ કરાવે છે કે આપણે એકલા નથી. આ સંઘર્ષો સદીઓથી ચાલતા આવ્યા છે. આ સમજણ આપણને પોતાની તરફ અને બીજાઓ તરફ વધુ સહાનુભૂતિ રાખતા શીખવે છે.
આ પુસ્તક વિશે વાત કરીને મને અંગત રીતે એ વાત બહુ સ્પર્શી ગઈ કે 400 વર્ષ પહેલાં પણ કોઈ વ્યક્તિએ માનવ મનની જે ગૂંચવણો છે એને આટલી ઊંડાણથી અને આટલી સહાનુભૂતિથી સમજવાનો પ્રયાસ કર્યો હતો. એમની જિજ્ઞાસા અને એમની કરુણા ખરેખર પ્રેરણા આપે છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે પેલું જ્ઞાન વ્યસ્તતા અને સામાજિક જોડાણ, એમાં કેટલી મોટી તાકાત છે. બર્ટન ભલે દુઃખ અને અંધકારની વાત કરે છે, પણ એમના પુસ્તકનો જે મૂળ સૂર છે ને, એ આશાનો છે કે સમજણ અને પ્રયાસથી આપણે મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢી શકીએ છીએ. એમની સલાહ, ખાસ કરીને પેલી એકાંતમાં ન રહો, નિષ્ક્રિય ન રહો, એ આજે પણ એટલી જ સાચી અને ઉપયોગી છે.
ખરેખર ધ એનાટોમી ઓફ મેલેન્કોલી એ ખાલી એક જૂનું પુસ્તક નથી, પણ માનવ અનુભવનો એક બહુ મોટો અને દિલાસો આપતો ખજાનો છે. એની સાચી કિંમત એની 17મી સદીની મેડિકલ સલાહમાં કદાચ નથી, પણ માનવ મનની જટિલતાને સમજવાનો જે એમનો ભગીરથ પ્રયાસ છે, એમની જે જિજ્ઞાસા છે, એમની ઊંડી સહાનુભૂતિ છે, એમાં છે.
અને એ આપણને વિચારતા મૂકી જાય છે. બર્ટને 400 વર્ષ પહેલાં જે રીતે માનવ મનને એની પીડાને સમજવાનો પ્રયત્ન કર્યો, શું આપણે આજે આટલી બધી ટેકનોલોજી અને વિજ્ઞાનની પ્રગતિ પછી માનવીય પીડા પ્રત્યે એટલી જ ઊંડી સહાનુભૂતિ અને સમજણ કેળવી શક્યા છીએ? વિચારવા જેવો સવાલ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.